हमारे आगे बनाए रहे तो पत्नी बदलूर होती पत्नी बदलू जाए राष्ट्रीय तरीके हमें स्वागत के लिए हमें चंदू भाई तथा दुर्गाष्टी तो हमें ऊपर से स्वागत शिष्यों 1975
એમાં વૃંદાવનમાં અમુક વિદેશી શિષ્યોએ પ્રભુપાદજીને કીધું કે શિલ પ્રભુપાદ, તમે અમારા માટે જે કૃષ્ણ ભક્તિનું જ્ઞાન આપ્યું છે ને, એવું અમે તમને શું આપીએ કે તમારા ઋણમાંથી અમે મુક્ત થયા? તો પ્રભુપાદજી મંદ મંદ હસતા ના કઈ બોલ્યા નહીં. તો એક શિષ્યએ કીધું કે અમને હૃદયમાં એક ભાવ, એક ઈચ્છા છે, તમે તમે ગુરુજી કહો તો અમે નિવેદન કરીએ. પ્રભુપાદજી વ્યવસ્થિત બોલો. તો એ વિદેશી શિષ્યોએ પ્રભુપાદજીને કીધું કે અમે ભાગવતમાં શ્રવણ કર્યું છે કથામાં કે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકા આખી સોનાની હતી, અને એ સોનાની દ્વારિકામાં જે દિવ્ય રત્ન મણીઓ વેલ લગાડવામાં આવ્યા હતા, ઇવન તે પગથિયા ઉપર પણ મણીઓ પાથરેલા હતા. બહુ અપૂર્વ અનુપમ વૈભવ છે દ્વારિકાનું, સોનાની નગરી હતી. અને એ દ્વારિકાની નગરીમાં એક દિવ્ય સભા હતી જેનું નામ હતું સુધર્મા સભા. શાયદ તમે સત્સંગી છો એટલે આ નામ સાંભળ્યું છે, કૃષ્ણની સુધર્મા સભા. અને એ કૃષ્ણની સુધર્મા સભામાં સુખદેવજી ભાગવતજીમાં કહે છે કે ત્યાં લાઈટ નથી. આજથી 500 વર્ષ આજે બી ઇન્ડિયામાં ઘણા દેશમાં ઘણા ગામમાં લાઈટ નથી, પણ સ્પેશિયલી દ્વારિકામાં લાઈટની જરૂર નથી. કારણ કે એ જે દ્વારિકાની દિવાલમાં અને એ દ્વારિકાના ફર્શ ઉપર, બેઝમેન્ટ ઉપર અને જે સ્ટેપ ઉપર જે રત્ન દિવ્ય મણી હતા, એનો એટલો પ્રકાશ નીકળતો હતો કે સૂર્ય ચંદ્રની પણ જરૂર નહીં, ઝાંખા પડી જાય એવું. તો પ્રભુપાદ સાંભળી રહ્યા છે, શિષ્યો બોલી રહ્યા છે. તો અમારી ઈચ્છા છે કે તમારા માટે પણ અમે સુધર્મા સભામાં જે યાદવોએ દિવ્ય રત્ન મણીનો મહેલ બનાવ્યો હતો, એમ અમે પણ તમારા માટે રત્ન મણીનું ઘર બનાવ્યું. પ્રભુપાદજીને એમના શિષ્યએ કીધું કે તમે જે કૃષ્ણ ભક્તિનું જ્ઞાન આપી અને અમને મોક્ષના દરવાજા ઉઘાડી દીધા, તો એના બદલામાં અમને એક ભાવ છે કે અમે તમારી માટે એક મણી રત્નનો ઘર મહેલ બનાવ્યું. પ્રભુપાદજી જે જવાબ આપ્યો છે ને, એ સોનાના અક્ષરે લખવા જેવું છે, જીવનમાં ઉતારવા જેવું છે. પ્રભુપાદ ભક્તિવેદાન સ્વામીએ કીધું કે સરસ, તમારો ભાવ બહુ સારો છે, પણ તમે બધા જે વૈષ્ણવ ભક્તો છો ને, એ જ મારા મણી અને રત્ન છે, મારે એ મણી રત્નની જરૂર. અને ઇસ્કોનના જે ભક્તો છે, જે કૃષ્ણ હરિનામ સંકીર્તન જપે છે અને પ્રચાર કરે છે, આ વૈષ્ણવો મારા ઓરિજિનલ મણી રત્ન છે. પ્રભુપાદ કહે છે, અને એ કે ઇસ્કોનને નહીં આખા વિશ્વને ઉજાલા પ્રકાશમાં ફેરવી દીધું. એટલા માટે આપણા સુભાષિતકારોએ લખ્યું ભારતના કે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન બને બને, વૃક્ષો તો બહુ છે પણ ચંદનના બધા નથી. એમ માણસો તો બહુ છે પણ માણસોમાં કૃષ્ણ ભક્તિના સંસ્કાર હોય ને, એવા રત્ન મણી જેવા સદગુણ ધરાવતા સૌભાગ્યશાળી માણસો બહુ છે. અને ત્યારે આપણે જીવનમાં સમજવા જેવો મેસેજ કે સમય જે પ્રભુ કૃપાથી મેળવ છે એને સાર્થક કરવો હોય તો સાધુના સંગમાં, સંતોના સંગમાં. જેમ સોનાને પારસ સ્પર્શ કરવાને લોખંડ પણ સોનું થઈ જાય, એમ કૃષ્ણ પ્રેમી ભક્તના સાનિધ્યમાં સંગમાં કોઈ આવે તો એ પણ સોનું નહીં પારસ થઈ જાય. આપણું દેશી ઉદાહરણ તમને દઉં તો તમે બધાએ અત્યારે તો ગેસ આવી ગયા, પેલા આપણી કોલસા હતા ને સગડી કોલસા, તમને બધાને ખબર છે કોલસો તો ધોળો હોય, એટલે જાડો છે. તમારા દેશમાં તો બધા એક કલરના માણસો હોય, તમને વાંધો નથી સમજી. કોલસો કાળો હોય જાય, તમે એને અડો એટલે તમે બી કાળા થાવ, કપડા કાળા થાય નહીં સ્વાભાવિક. પણ એ કોલસો હોય ને કાળો, પણ એ કોલસો એના સ્વરૂપમાં જયારે હોય ને તો એ તેજોમય, જયારે કોલસા આજના સ્પર્શમાં હોય ત્યારે એ કોલસામાં લાઈટ હોય, તેજ હોય, પ્રકાશ હોય, રાઈટ. અને એ આગ કે પ્રકાશ ઓલવી નાખો તમે બંધ કરી દે તો એ કાળો થઈ જાય, રાઈટ. બે કોલસા છે પણ એનું પરિસ્થિતિ, એનું સ્વરૂપ જુદું છે. એમ જે વૈષ્ણવ સંતો છે ને, પોતાના સ્વરૂપમાં છે, કૃષ્ણદાસ સ્વરૂપમાં, એ જ્ઞાનમાં છે, પ્રકાશમાં છે. અને આપણે સંસારી બધા એના ઓલવાય કેટલા પોલસા જેવા છે, પોતે કાળા બીજાને કાળા કરશું, પણ એક કામ કરીએ, એ કાળો કોલસો છે અને જે બધા પ્રજ્વલિત કોલસા એ ભેગો નાખી દેવામાં આવે તો થોડી વારમાં એ પણ શું થઈ જશે, એ પણ પ્રકાશ. એમ આપણે બધા સંસારમાં રહેવા છતાં ભગવદ ગીતાના દિવ્ય યોગ કર્મસુ કૌશલમ પ્રમાણે ભક્તિ કરવા વાળા વૈષ્ણવના સંગમાં આવી જશું તો પદ્મ પત્ર ઈવામ ભસા કાદવમાં કમળ જેમ આપણું જીવન પણ રસમય, જ્ઞાનમય, ભક્તિમય, સીધા શબ્દોમાં કહું તો આનંદમય અને મધુર બની જશે. અને એટલા માટે આપણા જીવનને સુંદર અને મધુર રસમય બનાવવા માટે શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળ્યું છે, જેને વલ્લભાચાર્યજીએ મધુરાધિપતે અખિ લમ મધુરમ કીધું અને છતાં કીધું ઈતમ મધુરમ, પીતમ મધુરમ, ભુક્તમ મધુરમ, સુપ્તમ મધુરમ, રૂપમ મધુરમ, તિલકમ મધુરમ, મધુરાધિપતે. એના મુખમાંથી જે ગીત નીકળ્યું ને એ ગીત પણ મધુર છે. અને એ ગીત છે શ્રીમદ ભગવદ ગીતા, જે મધુર છે, જે તમારા જીવનને મધુર બનાવશે. તો ખૂબ આનંદ પણ છે હૃદયમાં અને પોતાનું સૌભાગ્ય પણ માનું છું. દાસમાં કોઈ એવી યોગ્યતા નથી, કોઈ જ્ઞાન છે નહીં, પણ ગુરુ કૃપાથી પ્રભુપાદજીની જે દિવ્ય શબ્દો ગ્રંથોને વાંચ્યા છે એ પ્રમાણે હરી જે સ્મૃતિ આપે એ પ્રમાણે ભક્તિનો પ્રસાદ તમે વૈષ્ણવના ચરણોમાં હું પીરસવાનો પ્રયાસ કરીશ. એક ભક્ત કવિની વાત કહીને હું એક કીર્તન ગાઈશ નાનો એવું, કે છે હું ઉપદેશ જેવા નથી આવ્યો, પ્રસાદ વહેંચવા આવ્યો છું. ગીતાનું જ્ઞાન ને ખાલી ઉપદેશ નથી કીધો, અર્જુનને પ્રસાદ તરીકે સ્વીકાર્યો છે. 18 અધ્યાય પૂરા થયા પછી અર્જુનને એ કીધું તર પ્રસાદ અચ્યુત, હે અર્જુન તમારા પ્રસાદ થી હું ધન્ય થયો. તો આ ગીતાનો પ્રસાદ વહેંચવા આવ્યો છે અને ગીતાનો પ્રસાદ એટલે પ્રસાદે સર્વ દુઃખાના, એ પ્રસાદ થી તમારા બધા દુઃખ વ્યાય છે, દુઃખ વ્યાય છે એનો અર્થ કે તમારું જીવન સુખ અને આનંદમય બની જશે. તો ખુશિયા, ખુશીઓ કા વર્ષા મતલબ ભગવદ ગીતા નું પ્રવચન. તો ખુશ હું સબકો ખુશ રખતા, ભક્ત કવિ કહે છે કે હું ખુશ છું એટલે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું. ના પરવા હું લેકિન સબકી પરવા કરતા હું, માલુમ હૈ મુજે મેરા કોઈ મોલ નહીં લેકિન આપ જૈસે અનમોલ લોકો સે રિશ્તા હૈ, કે વૈષ્ણવ સાથે સંબંધ છે એ સૌભાગ્ય છે. કૃષ્ણ પ્રેમી ભક્તના સાનિધ્યમાં આવવું એ જ કૃષ્ણની કૃપાનું પાત્ર બનવાનું પરમેશ્વર. અને એટલા માટે શ્રીલ પ્રભુપાદ જેમણે પૂરા વિશ્વમાં ભગવદ્ ગીતાના દિવ્ય સંદેશ, ભારતની આ દિવ્ય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ધ્વજાને લહેરાવી દીધી, એવા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વિશ્વમાં ગમે ત્યાં જતા એક સુંદર ભગવાન શ્રી કૃષ્ણના નામ અને દિવ્ય લીલાઓથી સંકલિત એક ભજન ગાય, જે તમે બી ઘણી વાર સાંભળ્યું હશે. અને વૈષ્ણવ તો ઘણા આવ્યા છે એટલે તો નિત્ય ગાય છે. તો હું તમારા બધાના ચરણોમાં નિવેદન કરું કે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન ગંગામાં આપણે આચમન સ્નાન કરીએ એ પહેલા પ્રભુપાદજીની પાવન પવિત્ર પરંપરા અનુસાર આ એ નામે એવું ભજન ગાય. તમે બધા ધ્યાનથી સાંભળો અને પ્રેમથી નાટક ગાવાનો પ્રયત્ન કરો. જય Thank you.
Thank you.
भगवान की जय। यहाँ परिश्रम भक्त हनुमान जी महाराज की जय। कलि पावन अवतार निताय गौर सुंदर की शिल प्रभुपाद की निताय गौर हरि प्रेम नंदे हरि। धन्यवाद बधाने कीर्तन मां साथ आप ही माटे भगवान श्री कृष्ण गीता में कहे छे सर्वस्य चाहम हृदि सन्निविष्टो। हे अर्जुन हूँ बधाना हृदय में विराजमान छू। मानो अर्जुन पूछे कि प्रभु तमे हृदय में रहने बिजनेस शुं करो छो कि मतस स्मृति ज्ञानम पोहनम च हूँ ज्ञान आपू छू स्मृति शक्ति हूँ आपू छू અને વિસ્મૃતિ પણ હું આપું છું। અચ્છા આપણને બધાને જે વસ્તુની જરૂર છે એ છે બુદ્ધિ સ્મરણ શક્તિ। અને એટલા માટે જે આપણા હૃદયમાં પ્રભુ પરમાત્મા રૂપે કૃષ્ણ છે અને એમના પ્રતિનિધિ ગુરુ વૈષ્ણવને મંગલાચરણના રૂપમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવી દિવ્ય બુદ્ધિ આપે જેના દ્વારા આપણે ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન હૃદયસ્થ કરી શકીએ। કારણ કે ગુરુ વૈષ્ણવને ભગવાનની કૃપા વગર કેવળ પંડિતાઈથી કે વ્યાકરણથી ભગવદ્ ભક્તિનું જ્ઞાન હૃદયસ્થ થશે નહીં। અને ભાગવતજીમાં બહુ સુંદર પ્રમાણ મળે છે કે શંકાદિકના પણ પિતા છે વિષ્ણુના નાભી કમળમાંથી જેનો જન્મ છે સ્વયંભૂ તરીકે પ્રખ્યાત પિતામહ શ્રી બ્રહ્મા જેને ચારે મુખોમાં ચારે વેદોનું જ્ઞાન છે એ પોતે બ્રહ્માજી પણ ભગવત તત્વ વિજ્ઞાનને સમજી શક્યા નહીં। અને એટલા માટે ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયમાં બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે અથાપી તે દેવ પદાંબુજદ્વયમ પ્રસાદ લેશાનુગ્રહિત એવ હિ। હે ભગવાન કૃષ્ણ તમારી કૃપા પ્રસાદ સિવાય બીજા કોઈ પણ તપ વ્રત પ્રયત્નથી તમને કોઈ સમજી શકે વેદેશ દુર્લભ નૈતિ વેદ પણ ગોતા રહે છે પણ એ જ ભગવાનને અને એના પ્રતિનિધિ વૈષ્ણવ ગુરુ અને હૃદયથી વિનમ્ર ભાવથી સમર્પણના ભાવથી પ્રાર્થના કરવામાં આવે તો એમની કૃપાથી આ દિવ્ય જ્ઞાન હૃદય એટલા માટે હું નિવેદન કરું ભૂલ એકવાર આપ સૌના શ્રીચરણોમાં કે હું જે બોલાવું શ્લોકોને પ્રાર્થનાના રૂપમાં મંગલાચરણના રૂપમાં તમે બધા પણ પ્રેમથી બોલો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં શ્રી ગુરવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણભક્તાય તદ્ભક્તાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય નિત્યાનંદ શ્રી
अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
शायद हमें प्रभु जी कीधु कि बधाने माटे प्रसाद छे प्रवचन पछी तो हवे हूँ जे गीताना श्लोक बोलावुं एने तमे थोड़ो जोरथी बोलवानो प्रयास करशो। भगवद गीता अध्याय 10 श्लोक संख्या 8 आठ नौ दस अने अग्यार आजे चार श्लोको छे एने चतुश्लोकी गीता कहे छे। तो आपणे 3 दिवसमां आ चार श्लोकोना विवेचनने सांभळशुं समजवानो प्रयत्न करशुं જે આખી ભગવદ ગીતાનો સાર છે। 700 શ્લોકો ભગવદ ગીતાના જે છે એ વેદ ઉપનિષદોનો સાર છે, પણ એ 700 ભગવદ ગીતા શ્લોકોને 4 શ્લોકમાં વિશ્વનાથજી ઠાકોર કહે છે કે આજે કહી દેવામાં આવ્યું છે। અગર કોઈ વ્યક્તિ આ 4 શ્લોકને સમજી લે છે તો એ આખી ભગવદ ગીતા સમજી ચૂક્યો છે। તો કોઈ પણ શ્લોકને એના અર્થ ભાવાર્થને સમજતા પહેલા પ્રભુપાદજીની વિધિ છે કે પ્રથમ એને સાંભળો, એ શ્લોકને સાંભળો, બીજું ઉચ્ચારો બોલો, ત્રીજું એનો અર્થ સમજો, ચોથું એનો ભાવ સમજો, અને પાંચમું એનું તાત્પર્ય મેસેજ એ શ્લોક કેવા શું માંગે છે। કારણ કે તમે બધા આપણે બધા સત્સંગ ઘણો કરીએ છે, પણ કોઈ પણ શ્લોક હોય એનો જે સંદેશ હોય એ જીવનમાં ન ઉતરે ત્યાં સુધી એને જ્ઞાન ન કહેવાય, એને જાણકારી કહી શકાય। ઇન્ફોર્મેશન અને નોલેજ એમાં ફરક છે। મને ખબર છે અથવા મેં સાંભળ્યું હતું આને કહેવાય જાણકારી, પણ એ શ્લોકમાં જે મેસેજ છે શિક્ષા છે એ જીવનમાં ન આવે ત્યાં સુધી, એટલે જ્ઞાન વિજ્ઞાન સહિત ભગવાન ગીતામાં એક શબ્દ યુઝ કરે છે। તો ઓકે ઘણી વાત છે સમજશું। તો ફર્સ્ટ ઉચ્ચારણ અને એ પણ પ્રેમથી ભાવથી, હું ઘણી વાર ભગવદ ગીતા ઇન્ડિયામાં હું જે દેશથી આવું છું તમે પણ એ દેશના છો, અને મારે કહેવું છે કે ભારત ખાલી દેશ નથી, સંદેશ છે આખા વિશ્વમાં, અને વિશેષ કરીને ભાવનગર અમારું સૌરાષ્ટ્ર જ્યાં 12 મહિનામાં 12 દિવસ પણ પાણી નથી પડતું, વરસાદ નથી પડતો, પણ પોતાના માટે મનુષ્ય માટે ભાવનું પાણી આંખોમાં 12 માસ અમે રાખીએ છીએ, ઉપરથી નથી પડતું પણ આંખોમાં પાણી બીજાના દયા દરિદ્ર માટે નિત્ય રાખવા વાળી ધરતી છે સૌરાષ્ટ્ર। અને અમારા ભાવનગરમાં મને હમણાં ટૂંકમાં પ્રભુએ કીધું કે આ પટણી સમાન છે જ્યાં આપણે પ્રોગ્રામ કરવા જઈ ગયા, તો મને એક યાદ આવતું હતું અમારું જે ભાવનગર સ્ટેટ છે 1902માં પ્રભાશંકર દલપતરાય પટણી, તમે કદાચ નામ સાંભળ્યું છે, એ નાના એમની દિવાન હતા એ લોકો ભાવનગર દરબારમાં, પ્રભાશંકર દાદા ખૂબ જ્ઞાની હતા, બ્રાહ્મણ પરિવારમાં મોરબીમાં એમનો જન્મ હતો, પણ એ પટણી એ પ્રભાશંકરજીના ચરિત્રની ઘણી વાતો છે, પણ એક મેસેજ આપણે લઈએ ગીતા અનુસાર કે ગરીબ હતા પણ એમનું જીવન સરળ અને બીજા માટે શિક્ષાપ્રદ હતું। અમારે ગુજરાત ભાવનગરની ઘણી નદીઓમાં વર્ષોમાં સમય પાણી નથી હોતું, પણ એ દાદા પ્રભાશંકર પટણી જે હતા એમના હૃદયમાં દયાની નદી ક્યારેય ભૂકાતી નહીં બીજા માટે, અને એ માટે અંગ્રેજ શાસનમાં પણ એ લીગ ઓફ નેશનના પ્રેસિડેન્ટ હતા ત્યારે। ભગવદ ગીતાના શ્લોકોને એ નિત્ય વાંચતા અને જીવનમાં ઉતારી શિક્ષાના રૂપે નહીં, બીજાને કહેવા કે પ્રવચન દેવા માટે નહીં, પોતાના માટે, અને એ પ્રભાશંકર પટણી જે હતા અમારા ભાવનગર ના દીવાન 1902 ની વાત, ભારત એટલે ગુલામ હતો અંગ્રેજો, છતાં પણ અંગ્રેજો એમને આદર આપતા એમના એમના વ્યક્તિત્વના લીધે, એમના જ્ઞાન ગરિમાના લીધે. પણ જ્ઞાનનો બિલકુલ અહંકાર, વિદ્યા વિનયની શોભે કે એવી વાત. અને પછી તો દીવાન થયા તેમની પાસે પૈસાની કમી નહોતી, પણ જનહિતાય લોકહિતાય એમના ઘરમાં એક નોકરે ચોરી કરી, તો સૈનિકો તો તરત પકડી લે, દીવાનના ઘરમાં ચોરી થતા તો પકડવામાં શું વાંધો. પણ એટલા દયાળુ હતા કે જે ચોર હતો એને પકડવાની ના પાડી અને ઘરે જઈ અને બીજા પૈસા દે. તો બધાએ કીધું કે દાદા તમારું ફરી નથી ગયું ને, ચોરને તો દંડ દેવો છે અને તમે છો કે. તેણે કીધું કે વાત સાચી કે ચોર ભાઈ દંડનીય છે, હા, પણ ચોરને મારવો નથી, ચોરને ખતમ કરવો નથી, ચોરીને ખતમ કરવી છે. આતંક નહીં, આતંકવાદને ખતમ કરવો છે. આતંકવાદી તો મળશે તો બીજો જાય છે. શું કામ કરી એને જોયું અને એના છોકરાઓને ખાવાની તકલીફ પડી અને ભૂખ્યા જોયું તો એ જો એટલા માટે ચોરી કર્યા. તો મારે કહેવું છે કે એક એક હવે તો પ્રભુપાદજીના જીવનમાં અમારે લાખો ઉદાહરણો છે, પણ પટણી સમાજ બેઠો છે એટલા માટે હું આ શરૂઆતમાં નિવેદન કરું છું કે જ્ઞાન આપણી પાસે ઘણું હોય પણ જ્યાં સુધી એને જીવનમાં ના આવે. વૈષ્ણવ જન તો મહેતા નરસિંહને યાદ કરવા પડે, જે પીડ પરાઈ જાણે. અને પરાઈ પીડ એટલે પીડા શું છે, આ દૈહિક લેવલમાંથી આપણે એક સ્ટેપ આત્મ લેવલમાં વયા જાય તો નૈનમ છિદંતિ શસ્ત્રાણી જે ગીતા કહેતી હોય કે આત્માને સુખ દુઃખ જન્મ મરણ ન જાય તે મ્રિયતે, સોચ્યતિ ન મારો તો મારો તને સુખ અગ્નિ જલાવી ન શકે, તો પછી એને પીડા જ શું હોય? આત્માને તો કઈ પીડા જ ન હોય, શરીરને પીડા હોય, શરીર તો નશ્વર છે. અને આવા શાસ્ત્રના સારને પકડવા વાળા ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, જેણે આખા જગતની વાસ્તવિક પીડા દૂર કરી કે આત્માને જન્મ મૃત્યુના ચક્રમાં માયાના પ્રભાવમાં આવવું એનાથી મુક્ત કરવો, આ જ દયા છે. જીવે દયા કૃષ્ણના સર્વધર્મ સાર, બધા ધર્મનો સાર છે કે જીવાત્માને કૃષ્ણ નામ આપવું. વૈષ્ણવ જન તો તેની પીર પડાઈ જાણે એ વાતને કનેક્શન કરીએ આપણે કે બીજા જીવની પીડા દૂર કરવી જોઈએ. જીવની પીડા આપણે સમજતા નથી, જીવની પીડા ખાલી શારીરિક વસ્તુ દઈ દેવાથી સમાપ્ત નહીં થાય. અસલી પ્રોબ્લમ ભગવદ્ ગીતા કહે છે જન્મ મૃત્યુ જરા ગયા, એ આત્માને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરો, આ જીવનો પરોપકાર છે. અને પરોપકાર અથવા પરપીડા અથવા જીવે દયા એનો સાર ભક્તિ વેદાંત સ્વામીએ ચરિતાર્થ કર્યો ઈશ્વરના માધ્યમથી કે જન જનને કૃષ્ણ નામ, કૃષ્ણ કથા, કૃષ્ણ પ્રસાદ આપી અને વૈકુંઠ ડોલો વૃંદાવનના દરવાજે સોંપી દીધા. તો આવા મહાન પુરુષોના સાનિધ્યમાં આપણે છે ત્યારે જ આપણું જીવન ઉજ્જવળ અને મંગલમય બની શકે. એટલે કહીએ કે મહાપુરુષના શબ્દો ચરિતાર્થ થાય, સાધુ સંગ સાધુ સંગ સાધુ સંગ સર્વશાસ્ત્ર. અને એ સાધુઓના સંગમાં એક જ ક્રિયા થાય, શાસ્ત્રોના વિચારોનું મંથન. મનોરંજન તો ઘણી જગ્યાએ થાય પણ શાસ્ત્રોનું મનોમંથન બહુ ઓછી જગ્યાએ થાય. એટલા માટે આજે આપણે 3 દિવસ ગીતાના શ્લોકોનું મંથન કરશું, એ પૂર્વે પ્રથમ એનું ઉચ્ચારણ કરશું અને દિલથી ઉચ્ચારણ કરશું. મેં વાત ક્યાંથી ચાલુ કરી હતી કે ઇન્ડિયામાં મેં પ્રવચન કર્યો, એમ નથી કહેતો કે ગીતાનો શ્લોક બોલીએ, હું મારી દેશી ભાષામાં કહું કે ચાલો ભગવદ્ ગીતાના અમૃતમય શ્લોકોને ચાખીએ. અને કોઈ વાનગી બનાવી કેમ થોડું ટેસ્ટ કરો ને પ્રભુ કેવો છે. ભગવદ્ ગીતાથી શ્રેષ્ઠ બીજું કયું જ્ઞાન છે? અને યોગી માટે તો જ્ઞાન જ આહાર છે, ભોજન જ્ઞાન જ છે. તમે તો કોઈ જીવનમાં ઘણી વાર ભોજનમાં આનંદ લીધો હશે પણ આપણા એ 3 દિવસ આનંદનું ભોજન કરશે. સમજાય મારી વાત? આપણે બધા ભોજનમાં આનંદ લેતા હોય કે વાહ રસ સારો છે, આ સારું છે, પણ ભગવદ્ ગીતાનું પ્રવચન શું છે? આનંદનું ભોજન છે. કારણ કે આનંદ ઘન શ્રી કૃષ્ણના મુખના અમૃતમય વચનો છે, એને ચાખવા છે અર્થાત માણવા છે, સમજવા છે, જીવનમાં ઉતારવા છે. અને એ પૂર્વે પ્રથમ ધ્યાનથી શ્રવણ અને પ્રેમથી ઉચ્ચારણ. ભગવદ્ ગીતા 10:8 અહં સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે માં બુધા ભાવ સમન્વિતા. હજી થોડું જોરથી બોલો, હું થોડો મારા કાનમાં તકલીફ છે એટલા માટે કહું છું. અને બીજું એટલા માટે કહું છું કે ઘણી વાર આપણે શ્લોક બોલવામાં કંડિશન શું કામ કરીએ ખબર? એક કારણ હોય કે આપણે બોલીએ છીએ પરફેક્ટ નહીં હોય ઉચ્ચારણ તો બીજા દાંત કાઢશે. પણ એ તો એકલા બોલીએ તો પ્રોબ્લેમ હોય ને, બધા બોલે તો કોને ખબર કોને બોલ એ પ્રોબ્લેમ તો શોધ. તમને એકલા માઇક આપ્યો હોય તો એમ થાય કે અરે આવું કેવું થશે, પણ બધા સાથે બોલે તો હા એ પ્રોબ્લેમ તો સોલ્વ. બીજું હોય શકે મારો કે તમારો એકલા બોલેલો શ્લોકમાં એ શક્તિ અને એ પવિત્રતા ન હોય જે કૃષ્ણના ચિત્તને આકર્ષિત કરી લે. પણ હોય શકે આપણી આજુબાજુમાં એવા પવિત્ર વૈષ્ણવ હોય જેના જેના તરફ કૃષ્ણ આકર્ષિત કે દ્રવિત હોય. ઓલા કે ને વરરાજાની બાજુમાં બેસીએ તો આપણો મફતમાં ફોટો આવી જાય, કેમેરામાં આપણે પૈસા દેવા ન પડે, આપણે ન ખર્ચે એની બાજુમાં બેસી જવા પડે. એટલે એના એનો તો ફોટો ખેંચે આપણો નહીં. એમ શુદ્ધ ભક્તોને ભગવાન જોવે અને સાંભળે એના સંગમાં આપણે હોય તો આપણો બી નંબર લાગે. એટલા માટે નવમો શ્લોક છે એને થોડો દિલથી બોલો. મત ચિંતા મત જન પ્રાણા બોધયંત પરસ્પર કથયંતસ્ય માં નિત્યં પુષ્યંતિ ચ રમંતિ ચ. ભગવદ્ ગીતા 10:10 તેષાં સતત યુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં
નાશયાત્મભાવસ્થો
વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે કીધી અને રામાનુજાચાર્ય શ્રી સંપ્રદાયના આચાર્ય એમના ગુરુ યામનાચાર્ય એ આ બે વૈષ્ણવ સ્ટેટમેન્ટ આપ્યું કે આ જે 4 શ્લોકો છે એ ચતુશ્લોકી ગીતા છે જેની આપણે ચર્ચા કરશું. એ પહેલા 3 પોઈન્ટ આપણે ક્લિયર કરશું. ગ્લોરીઝ ઓફ ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાનો મહાત્મય, હિસ્ટ્રી ઓફ ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાનો ઇતિહાસ અને ધ ઇન્ટ્રોડક્શન ઓફ ગીતા, ભગવદ્ ગીતાનો જે પ્રારંભિક જાણકાર અને 14 પોઈન્ટ પણ વિચારણીય છે આ શ્લોકમાં પ્રવેશ કરતા પહેલા. અને કોણ પાત્ર છે ભગવદ્ ગીતા સમજવાનો અથવા સાંભળવાનો, એ પણ એક પોઈન્ટ છે. અને પછી આપણો નંબર એમાં આવી જાય, પાત્ર બની જાય. અને તો હું એની શરૂઆત કરીશ. ફર્સ્ટ ભગવદ્ ગીતા મહાત્મય. ભારતીય વેદ સંસ્કૃતિનો મુકુટ એટલે કે તાજ છે ભગવદ્ ગીતા. વેદ ઉપનિષદોનો સાર અમૃત છે ભગવદ્ ગીતા. ભગવાનનો જે 27 અવતાર જેને ભાગવતમ કહે છે અથ સપ્તદશે જાતો સત્યવત્યા પરાશરા, સત્યવતી અને પરાશરી મુનિની સ્તુતિ કહે છે તેની શાયરીમાં સત્તરમો અવતાર થયો મહર્ષિ વ્યાસ, જેને ભગવાન કૃષ્ણ ગીતાના 11મા અધ્યાયમાં કહે છે મુનિના અહમ વ્યાસો અસ્મિ, કે મુનિઓમાં હું વ્યાસ છું. જે વ્યાસ વિશે આપણા વેદ કહે છે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે એન ત્વયા ફૂટ અરવિંદ નેત્રમ, હે વ્યાસજી મહારાજ તમને સાદર વંદન છે કે તમારી બુદ્ધિ વિશાળ સમુદ્ર જેવી છે. વૈષ્ણવો સાર વાત વ્યાસ વિશે કહું, એ એવો અવતાર ભગવાનનો આ વ્યાસ અવતાર થયો કે જો એ ન થયો હોત તો બીજા કોઈ અવતારની જગતને જાણ થાત નહીં, રાઈટ? કારણ કે વ્યાસો ઉચ્ચિષ્ટમ જગત, આ જેટલા વેદ પુરાણ ઉપનિષદ છે એ કોણે લખ્યું? વ્યાસ, વેદાંત સૂત્ર વ્યાસ, મહાભારત વ્યાસ, 18 પુરાણ વ્યાસ. અગર વ્યાસ અવતાર જ ન થયો હોત તો ભગવત અવતારો, ભગવત વૈભવ, ભગવત ધામ એની જાણકારી જગતને થાત? એટલે જેટલા અવતારોની જાણ મનુષ્યને થઈ આ અવતારના કારણે, એટલા માટે એક શ્લોકમાં તો વ્યાસની ગરિમા વિશેષતાને વ્યક્ત કરતા વૈષ્ણવપાયની કહે છે મહાભારતમાં કે આ ચતુર્વદનો બ્રહ્મા, અરે આ વ્યાસ મુનિને ચાર મોઢા નથી પણ છતાં બ્રહ્મા છે. આ ચતુર્બાહો હરિ, અને ચાર હાથ નથી છતાં વિશ્વ છે. અભાર લોચનમ શંભુ ભગવાન બાદરાયણી, અને ત્રણ નેત્ર નથી છતાં પણ આ શિવ છે, એવા ભગવાન વ્યાસને પ્રણામ. હવે કઈ રીતે ટેકનિકલ વૈજ્ઞાનિક રીતે બી કેવળ ભાવાત્મક વાત નથી ને, સાયન્ટિફિક પણ સમજવી જોઈએ કે બ્રહ્માએ સૃષ્ટિનું ક્રિએશન કર્યું, વ્યાસે કયું કર્યું તેને તમે બ્રહ્મા કહો છો, એમ તો ગુરુને પણ કહેજો ગુરુ બ્રહ્મા. એ ક્રિએશન કઈ ટાઈપનું એક અલગ મેટર છે સમજવા માટે. કોઈ પણ સૃષ્ટિની રચના પહેલા એનો માસ્ટર પ્લાન બને ને, સ્થૂળ તો પછી જાય, હાર્ડવેર પછી કામ કરે, પેલા સોફ્ટવેર હોવું જોઈએ ને, એમ સૃષ્ટિ બ્રહ્માએ કરી. પણ એ સૃષ્ટિમાં કઈ રીતે તરી જવાય સૃષ્ટિ સાગરને, એ વિધિ વ્યાસના શાસ્ત્રોથી જાણે. તો એવી રીતે ઘણા પોઈન્ટ છે, પણ એ વ્યાસ મુનિએ મહાભારત ગ્રંથની રચના કરી શ્રી શુક્રદેવ બંધુના ત્રયન સ્મૃતિ ગોચરા, અને એટલા માટે 1,00,000 શ્લોકોનો વિશાળ ગ્રંથ મહાભારત લખ્યો. પૂછવામાં આવ્યું કે વેદવ્યાસ મુનિનો મહાભારતની રચના પાછળ મૂળ હેતુ શું? તો કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન જગતની સામે રાખવા માટે મહાભારત લખ્યું. મતલબ અને બીજા શબ્દોમાં કહીએ કે મહાભારત રૂપી વેદોનું મંથન કરીને કાઢવાનું શું હતું? ગીતાનું અમૃત. પણ અત્યારના જનરલ સામાન્ય લોકોને શું થાય છે? મહાભારત સિરિયલ તમે ઇન્ડિયામાં બહુ પ્રચલિત થઈ, તમે બધા જોઈ હશે અથવા અનુભવ હશે. ઓલા અર્જુન ધીર મારે અને દ્રોણાચાર્ય મારે તો બધા ઇન્ટરેસ્ટથી જોવે, પણ કૃષ્ણ ગીતા આપણને એટલા બધા જ્ઞાનના લેવલમાં બધા પ્રાય અલ્પાયુષ્ય મંદ બુદ્ધિ મંદ ભાગ્ય તરફ આપણું વિચાર રહ્યા જશે. પણ ઈ તો મૂળ એને હાટું આ બધું કહ્યું છે વ્યાસ ગીતા માટે. એટલા માટે સીધા શબ્દોમાં ગાગરમાં સાગર ભરી શ્રી કૃષ્ણે એમ આખા વેદ પુરાણ ભગવદ્ ગીતાના સુંદર ટીકા દ્વારા હજારો વૈષ્ણવોને, લાખો લોકોને કૃષ્ણ ભક્તિ આપી, એવા પ્રભુપાદજીએ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝની ઇન્ટ્રોડક્શનમાં પ્રથમ લાઈન લખી કે ભગવદ્ ગીતા બધા વેદ ઉપનિષદોનો સાર. એનો અર્થ એ થયો કે ભગવદ્ ગીતા સાચો સમજો છો તો બધા વેદ ઉપનિષદ વાંચવાનું ફળ મળી, એનો સાર તમે સમજી જશો. કેમ? કારણ ગીતા મહાત્મ્યમાં શંકરાચાર્યએ લખ્યું, ભારતામૃત સર્વસ્ય વિષ્ણુ મંત્રા વિનિસૃત ગીતા ગંગોદક પીત્વા પુનર્જન્મ વિદ્યતે. ભગવાન કૃષ્ણના ચરણ કમલથી ગંગા નીકળે, જે ગંગા ત્રિભુવનના પાપ ધોવે છે. પણ એ જ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ વક્ર વિનિસૃત, વક્ર મતલબ મુખમાંથી કઈ ગંગા નીકળી? આ ગીતા રૂપી જ્ઞાન જે પીતવા ભગવદ ગીતાના જ્ઞાનને કોઈ હૃદયથી દિલથી સાંભળશે, પુનર્જન્મ ન વિદ્યતે. એનો ફરી વાત એટલા માટે ગીતમ મધુર, પીતમ મધુર. હવે જો આ સંસારમાં કોઈ પણ માણસ કોઈ પણ પ્રવચન, જ્ઞાન, ઉપદેશ કે સામાન્ય વાત બોલે, એમાં સૌથી મહત્વનું છે ભગવાન કૃષ્ણ બોલે. કારણ કે દુનિયાના સૌથી ગ્રેટ પર્સનાલિટી જે છે, ભગવાન શિવ, બ્રહ્મા, નારદ, આ મહાજનો, આ બધા ભગવાન બોલે એમાં ધ્યાન આપે. આ બધા ગુરુઓ છે, આ બધા પરંપરાના પ્રવાહકો છે, શંભુ સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય છે, રુદ્ર સંપ્રદાય આચાર્ય. પણ આ બધા ભગવાનના મુખકમલની વાણી, અમૃત, જ્ઞાન સાંભળવા માટે આતુર છે અને એને સિરિયસ લે. તો એનો અર્થ એ થયો કે દુનિયામાં જેટલાના જ્ઞાન, જેટલાના પ્રવચન, જેટલાની વાણી છે, એમાં સર્વશ્રેષ્ઠ ભગવદ્ ગીતા, જેને સાંભળવા માટે મોટા મોટા મહાપુરુષો પણ કરશે. ઈવન મહાભારતમાં તમે વાંચ્યું છે કદાચ, અથવા સાંભળ્યું છે કે ગંગા પુત્ર ભીષ્મ, કારણ કે કૃષ્ણ તો બે બે સેનાઓની વચ્ચે રથને લઈ જઈને ગીતા કીધીને, તો ભીષ્મ તો આ સાઈડ છે કૌરવ પક્ષમાં, તો બહુ ગુરુ બાદ. તો ઘણી વાર અમુક શબ્દો ગીતાના ભીષ્મના કાનમાં નથી જતા, તો ભીષ્મના આંખમાંથી ગંગા નીકળવા માંડે. તો દ્રોણ જેવા મર્મજ્ઞ પુરુષોએ પૂછ્યું પિતાનો ભીષ્મને કે ગંગા પુત્ર કિસ બાત કે લિયે રો રહે, શેની માટે રોવો છો? એ કે જો સામેનું દ્રશ્ય કેટલું મધુર છે. અર્જુન અને તેના રથ ઉપર દ્વારકાની શોભા છે, અને એ દિવ્ય પ્રેમ જ્ઞાનની ગંગા એના શિષ્ય, એના ભક્ત, એના સખાને પાય છે. અને આપણું દુર્ભાગ્ય છે કે શબ્દો કાનમાં જતા, અને એવામાં ક્યારેક પવન દે હવા આવે ને, તો કઈ શબ્દો કાનમાં જાય, અને પિતાનો ભીષ્મ પોતાને કૃતાર્થ માને છે કે વાહ, કૃષ્ણના અમૃતમય શબ્દો મારા કાનમાં ગયા, મારું જીવન ધન્ય થયું. હવે પિતાનો ગંગા પુત્ર ભીષ્મ જેવા ગીતાના શબ્દોને સાંભળવા માટે તરસે છે. પ્રભુપાદજી જેવા સંતોની કૃપાથી ભગવદ્ ગીતા આપણા ઘરે કપડામાંથી કોઈ બહાર કાઢવાનું નથી, કબાટમાં આપણી દશા. સમજવું જોઈએ ગીતાનું મહાત્મ્ય, કેટલું મહત્વનું આ જ્ઞાન છે. અર્જુન માટે નથી, આપણા માટે છે. સ્પેશિયલ નેરોના ભક્તો માટે જ ભગવાન ગીતા બોલે, કે આ લોકો વધારે જરૂર છે. કેમ? કારણ કે પ્રચાર કરવાનો છે દેશ વિદેશમાં, એ સમજીને જીવનમાં ઉતરે. તો ગીતા ગંગો દક પીવા પર વાત થઈ રહી છે, કે આ દિવ્ય ભગવાન કૃષ્ણના અમૃતમય વચનો છે, જેને મહાપ્રભુ અલ્વાઈ અલ્વાચાર્ય પણ ગાય, વચનમ મધુરમ, વસનમ મધુરમ. વચનમ પણ મધુરમ, આ કૃષ્ણના વચન છે જે મધુર છે. ચરિતમ પણ મધુર છે, વસનમ પણ મધુર છે, વલિતમ મધુરમ, ચરિતમ મધુરમ, ભ્રમિતમ મધુરમ, મધુરાજીપતે. તો આ ભગવાન કૃષ્ણના વચન અથવા ગીત બે રીતે મધુરતા, મધુર શબ્દ લગાડી દીધો આચાર્ય, અને એવું મધુર દિવ્ય જ્ઞાન રસ આપણા ઘરે છે, એને પીરસવા વાળા, સમજાવવાળા સંતો છે, અને સદા આપણે સુતા રહીએ તો એ આપણું સૌભાગ્યની અંદર દુર્ભાગ્ય છે. એટલા માટે ભગવદ્ ગીતા શંકરાચાર્યએ પેલું બહુ ફેમસ સૂત્ર સ્તોત્ર છે, જેને આમ ગોવિંદ સ્તોત્ર પણ કહે છે, પણ એનું મૂળ નામ ચરપટ પંજરિકા સ્તોત્ર છે, ચરપટ પંજરિકા સ્તોત્ર, અથવા એનું બીજું નામ છે મહામોહ ઉદગર સ્તોત્ર. ભજ ગોવિંદ, ભજ ગોવિંદ જે સ્તોત્ર છે ને શંકરાચાર્યનું લખેલું, તમે ઘણી વાર સાંભળ્યું છે, એમાં એક શ્લોકમાં શંકરાચાર્ય કહે છે, ભગવદ્ ગીતા કિંચિત ગીતા
गंगा जल लव कणिका न पीता।
भगवत गीता किंचित किंचित मतलब अल्प थोड़ो, अधीता मतलब धारण करो सांभळो अथवा समझो।
भगवत गीता किंचित धीता, गंगा जल लव कणिका न पीता।
गंगा एक टीपू कोई पीवे और भगवत गीता नो अर्धा श्लोक नो, एक श्लोक ना अर्धा श्लोक नो अर्धो श्लोक पण कोई सांभळे अथवा बोले। અને ત્રીજી પણ એક વાત કરી,
સકૃતયે ન મુરારિ ચ મર્જા, ક્રિયતે તસ્ય યમેન ચર્ચા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે।
એક વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ મુરારી, મૂર નામના રાક્ષસે જેને માર્યો, નામ પડ્યું મુરારી, સકૃત સમર્ચા, ઈ મુરારીની કોઈ એક વાર પણ અર્ચના કરી દે, ગીતાનો અડધો શ્લોક પણ કોઈ બોલે અથવા સાંભળે, અને ભગવત ચરણામૃતનું સાક્ષાત ચરણામૃત ગંગાનું એક ટીપો પણ કોઈ પીવે, ક્રિયતે તસ્ય યમેન ચર્ચા, યમરાજ એની ચર્ચા પણ કરે। આ છે મહાત્મય ગીતા। એટલા માટે ભક્તોને બે કામ, ભગવત ચર્ચા અને ભગવત અર્ચા, બે કામ કરવાના છે, અર્ચા અને ચર્ચા। અત્યારે આપણે શું કરી રહ્યા છે? ચર્ચા। અને આ જ્ઞાન યજ્ઞ છે, ભગવાનની જ્ઞાન યજ્ઞથી પૂજા થઈ રહી છે, કારણ કે સ્વયં ભગવાને કીધું અર્જુનને કે તારણ મારવા સંવાદ કોઈ ચર્ચા કરે તો એ બુદ્ધિ યોગ જ્ઞાન યજ્ઞથી મારી પૂજા કરે છે, અને દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, પાંચમા અધ્યાયમાં ભગવાને કીધું। તો આ જ્ઞાન યજ્ઞ આ પૂજા થઈ રહી છે ભગવાન ભક્તો દ્વારા, સમજવું જોઈએ। અને એક ઘણા બધા શ્લોકો છે, રોજ તમે કપડા અને શરીરને સ્વચ્છ કરવા માટે જળથી સ્નાન કરો છો, એમ તમારા મન હૃદય અને આત્માને સ્વચ્છ કરવા માટે મલિનમ મોચનમ પૂજા જળ સ્નાન લીધે સકૃત ગીતાનકમ સ્નાન સંસાર મલનાશન। આ ગીતા આ પ્રભુપાદજીએ અમારી આ ભગવદ્ ગીતા એવી જે ઇસ્કોનની છે ને એનું ઇન્ટ્રોડક્શનમાંથી હું બોલું છું, કંઈ બાકી નથી બોલતો, એ ઇન્ટ્રોડક્શનના લાસ્ટ પેજના લાસ્ટ શ્લોકો હું બોલી રહ્યો છું જે પ્રભુપાદજીએ નાખ્યા છે। ગીતા જ્ઞાન ગંગાથી તમે સ્નાન કરશો, તમારો સંસાર મળ રહ્યો જશે, સંસારની ગંદકી વયા જશે। સંસારની ગંદકી એટલે શું? કામ ક્રોધ લોભ આ બધી આપણે હૃદયની ગંદકી, અને એ પાણીથી કે શેમ્પુથી નહીં જાય ને, એ આ જ્ઞાનથી જશે ભગવદ્ ગીતા। અને છેલ્લે પ્રસિદ્ધ શ્લોક કહો તો તમે બધા જાણતા છો, જે સાંભળે છે તે માટે શંકરાચાર્ય શબ્દ લગાડે છે, સુંદર ધી, ધી માને બુદ્ધિ, જે સુંદર બુદ્ધિ વાળા છે, સુષ્ટ બુદ્ધિ વાળા, ઉચ્ચ બુદ્ધિ વાળા ભોગતા ભક્તો આ દિવ્ય અમૃતમય ગીતા દૂધને આસ્વાદન કરશે। ભયા ગીતા રૂપી અમૃતનું દૂધ ઉપનિષદોનું કોણે કાઢ્યું? બધા ઉપનિષદો ગાય છે તો દોગધા, દોગધા સમજાય છે સંસ્કૃત શબ્દ, દોગધા એને દોહન કરવા વાળો, એક વાદ યાદ આવી કે દોગધા, એક વક્તા કથા કરતા હતા ગીતાનું પ્રવચન, તો ગીતાના પ્રવચન કરતા પહેલા એને ગીતા મહાત્મ્યનો આવડો શ્લોક કીધો કે ભાઈ બધા ઉપનિષદો ગાય છે અને ગાયનું સાર દૂધ છે, તો દૂધ કરવાનો ગોવા કોણ છે? અને ગાયને દૂધ ગોવા ત્યારે જ થઈ શકે જ્યારે એ ગાય વાછડું હોય, વત્સો રાઈટ, અને વત્સ થોડુંક પીવે પછીનો માલ તો બધો બધા માટે જાય રાઈટ। તો સમજાય એવી વાત છે એકદમ ક્લિયર આ શ્લોક અનુસાર કે બધા ઉપનિષદો ગાય છે, ઉપનિષદ અનુસાર ગીતા જ્ઞાનનો અમૃત દૂર છે, દોવા વાળા ગોપાલ કૃષ્ણ છે, અને અર્જુનને એને માધ્યમ બનાવી દીધો, વાછડો બનાવી દીધો। તો દોગધાની વાત થઈ રહી હતી, તો એ ભગત પહેલા દિવસે આવ્યો હતો અને જાગતો હતો, કથામાં ધ્યાનથી સાંભળતો અને એને સાંભળ્યું એકદમ, તો વક્તાની નજર ગઈ કે આ તો આ ભક્તિ તો ધ્યાનથી સાંભળે છે, તો એને એમ કહ્યું કે ચલો ભાઈ કોઈ તો મારા જ્ઞાનની કદર કરવા વાળો છે, સાત દિવસ પ્રોગ્રામ ચાલવાનો હતો, સેમિનાર હતો, સાત દિવસ માં ભગવદ્ ગીતા કોર્સ કરીએ. તો બીજા દિવસે પણ પ્રથમ લાઈન માં અને એક પણ વાર મટકું મારે ને આગળ ધ્યાનથી સાંભળો. હા, તો મજા તો શ્રદ્ધાંત કે આજે બી આવ્યો છે ટાઈમથી. બીજા લોકો ઘણા આટમારવા વ્યા જાય, મોડા આવે, વહેલા વ્યા જાય, અને આ ભગત તમારે એક આસન ધ્યાનથી સાંભળે. વક્તાને થયું મનમાં કે ભાઈ તારાઓ તો આકાશમાં ઘણા છે પણ ચંદ્રમાં એક જ હોય, એમાં મારા શ્રોતા મંડળમાં એક જ આ ચંદ્રમાં છે જે મને સમજે છે. ત્રણ દિવસ, સાતે દિવસ કન્ટિન્યુઅસ એક આસને એક ધ્યાનથી સાંભળ્યું. વક્તાનું હૃદય ખુશ થઈ ગયું. સાતમા દિવસે એનાથી ન રહેવાનું. એને કીધું કે ભગવદ્ ગીતાના અમૂલ્ય જ્ઞાનની કદર તમને બધાને છે, પણ એક શ્રોતા આપણા સમાજમાં એવા છે જેને વિશેષ છે, અને એનું મેં પોતે માર્કિંગ કર્યું છે. તો હું એમને હું વિશેષ ધન્યવાદ આપું છું એ શ્રોતાને, અને મારી સામે બેઠા છે. અને મારા પ્રવચનને હું પૂરું કરું એની પહેલાં એક નિવેદન કે હું જે સાત દિવસ બોલ્યો એમાં તમને કાંઈ ન સમજાણું હોય અથવા તમારો કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, પછી આપણે વિરામ લઈએ. તમે ઈશ્વરના પ્રવચન સાંભળો છેલ્લે દેવામાં આવે ને કે કાંઈ પ્રશ્ન હોય તો તોલા જે વક્તા હતા એ તરત આંગળી ઉઠી બધા બેઠેલા. એને તો આને થયું કે ભાઈ તમને પ્રશ્ન હોવો જોઈએ, કારણ કે ધ્યાનથી સાંભળે એને પ્રશ્ન તો, અને પ્રશ્ન પૂછવો એ તો મનુષ્ય તો સ્વીકાર કર્યું છે આપણા આચાર્ય યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ભાઈ બ્રહ્મ ને જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ, તો બ્રહ્મ જ્ઞાન છે ગીતા, તો તમને પ્રશ્ન પૂછો પૂછો. શું પ્રશ્ન છે એ કે મહારાજ આપને તમે પહેલા દિવસે કીધું હતું એક વાર, અને પહેલા દિવસ તો યાદ છે બોલવાનું, આપણે તો આપણે ઊભા થાય પ્રસાદ પચી જાય પેલા ના ચડી જાય એટલે બીજા ભૂલી જાય આપણને, તો આપણે તો બ્રહ્મ ભૂત પ્રસન્ન આત્મા જ રહીએ હંમેશા. બીજા દિવસે સત્સંગમાં આવે તો ફ્રેશ, અને કીધું ને ફ્રેશ રહેવાનું, ફ્રેશ બધું ડીલી તમે પહેલા દિવસની વાત કે પૂછો પૂછો. તમે પહેલા દિવસે શ્લોક કીધો હતો સર્વોની શ્લોકાઓ, વક્તા બી ભૂલી ગયા કે મેં આવું કઈ કીધું કે હા 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 કીધો હતો. એ તો બહુ સુંદર શ્લોક છે, શંકરાચાર્ય નો છે, ગીતા મહાત્મ્ય નો. તો પ્રશ્ન શું છે કે પ્રશ્ન એ છે કે તમે કીધું હતું દોગધા ગોપાલ નંદના, દોગધા કોણ? દોગધા દોગધા, તમે પહેલા દિવસે દોગધા કીધું ને દોગધા, તો એ પછી તો કઈ વાત જ ન કરી સાત દિવસ, એટલે આવું છું બે ગધેડા લે. તમે કીધું હતું કે બે ગધા છે, દોગધા. હલો વર્તાને પછી ઓળી એને જો બાપ કર્યો નહીં નહીં કયો મારા લોકો સાહેબ તમારી પ્રવચન આપણે બે ગધેડા જો સાંભળવા માટે રોજ આવતો, તમે વાત તો ના કરતા એક વાર કરી કરી પેલા લઈ શકાય અત્યારે લગી કહી જ નહીં. વર્તાએ કીધું કે આ બધામાં એ જે બે ગધા છે એમાં પેલો બધો તો તું, કે આટલી બધી ભગવાન કૃષ્ણની સુંદર સુંદર વાતો થઈ તું હજી ગધેડા જ પહોંચે છે, અને બીજો બીજો હું. કે તને પ્રેમી ભગવદ્ ગીતાનો સમજી બધા દોગધા ગોપાલ આવું થઈ જાય. ત્યારે ત્યારે મારે કહેવાનું એ છે કે ગીતાના જે શ્લોકો છે એનો સાર જે સંદેશ છે જીવનમાં લેવા જોઈએ. વાસ્તવમાં પ્રભુપાદજીએ ક્રાંતિ કરી વિશ્વમાં, કે ભ્રાંતિ હટાવી અને આખા જગતને શાંતિ આપી ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. એ મૂળ શ્લોકોના સાર એઝ ઇટ ઇઝ આચાર્યના માધ્યમથી જગત સામે રહે છે, અને એનું પ્રમાણ અને એનો પ્રભાવ આજે ઇતિહાસમાં આપણી સામે છે કે આ ગીતા વાંચી હજારો લોકોને લાખોને કરોડો કૃષ્ણના ભક્ત બન્યા છે અને બનતા રહેશે. બાકી ગીતા ઘરે ઘરે છે તો કૃષ્ણની ભક્તિ છે, લોકો ગીતાને માને છે પણ ગીતામાં લખેલી માનતા. ગીતામાં તો કૃષ્ણ કહે છે મારા ભક્ત બનો, મારું ભજન કરો, મારા નામનું કીર્તન કરો, અને આપણે તો બીજે ટંકોરી વગાડી ભૂત લેતા પીછા સમજાય ને. ગીતાને માની મતલબ ગીતામાં જે જ્ઞાન છે સાર એને સ્વીકાર કરો, અને આ દિશા આ દ્રષ્ટિ પ્રભુપાદજી જગત જ્ઞાન જે આપણે સામે છે વાસ્તવિકતાને એને વ્યક્ત કરી છે ભેળસેળ કરી. તો ભગવદ્ ગીતા મહાત્મ્ય ની વાત થઈ રહી છે કે બધા વેદ ઉપનિષદો નો સાર શ્રીમદ ભગવદ્ ગીતા છે. જો મહાભારતમાં એક શ્લોક એવો છે જે આપણને આશ્ચર્ય મૂકે છે, કૃષ્ણ અર્જુનને ગીતા પૂરી કર્યા પછી કહે છે, જે ગીતામાં નથી, મહાભારતમાં જે ગીતા પૂરી કર્યા પછીના 26મા અધ્યાયમાં, હા 43મા 43 ચેપ્ટર વિષ્ણુ પર્વ, શું છે શ્લોક? ભગવાન કહે છે, ન શક્યતે તન્મયા ભૂયં વક્તુમ શેષતર બ્રહ્મ સ્થિતો હી મે યોગ યુક્તેન તન્મયા. અર્જુન, જે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેં તને અત્યારે આપ્યું, ન શક્યતે પુનઃ ભૂયા, ફરી વાર મારી માટે બોલવી પણ અશક્ય નથી. જો જે ભગવાન કે છે, સર્વજ્ઞ છું, બધું જાણું છું બધું, એ ભગવાન પોતે અર્જુનને કહે છે કે અર્જુન, મેં તારી ઉપર કૃપા કરી, કરુણા કરી અને ગીતાનું જ્ઞાન આપ્યું, પણ હવે ફરી વાર તું મને કદાચ કહે કે ભગવાન એઝ ઇટ ઇઝ રિટર્ન સંભળાવી દો, તો ન શક્ય તે ભૂય, ના ફરી વાર મારી માટે પણ શક્ય નથી. તો માનો અર્જુન પૂછે, પ્રભુ બોલવાળા તમે, તે તમારી માટે કેમ શક્ય ન હોય? બોલે, બ્રહ્મે સ્થિતો હી મે અર્જુન, મારા યોગેશ્વર્યમાં પરત બ્રહ્મ સ્વરૂપમાં મેં આ દિવ્ય જ્ઞાન કૃપા કરીને આપી દીધું તને. ન યોગ યુક્તે ન સંસ્થિતા, હું યોગ સ્વરૂપમાં, યોગેશ્વર સ્વરૂપમાં મારાથી નીકળી ગયું, નીકળી ગયું, હવે સેકન્ડ ટાઈમ બોલવું મારી માટે પણ શક્ય નથી. આ શ્લોક વિદ્વાનોના સમાજમાં બહુ આશ્ચર્ય કરી મૂકે એવો છે, સમજાય તમને? ભગવાન માટે બી શક્ય નથી, અને એનું કારણ ભગવાન એ પરબ્રહ્મમાં અને યોગમાં યુક્ત થઈને આપ્યું છે. અને એનો ભાવ ભાવ સમજો કે જે કૃષ્ણ કરુણા સિંધુ, આપણે કહે છે ને કૃષ્ણ કરુણા સિંધુ, જેમ સિંધુમાં જ્યારે ચંદ્રમા ઉગે ને કેમ બાઢ આવે, ભરતી આવે અને એ બધું જ પલાળી જાય, એમ ભગવાન કૃષ્ણ કરુણા સિંધુના હૃદયમાં કરુણા કૃપાની બાઢ આવીને અર્જુન પ્રત્યે શિષ્ય શ્રીમાં સાધી તો આ પ્રપન્ન ભૂલી ગયા અર્જુન, અને જેને જ્ઞાનામૃત વરસાવી દીધો એ પુનઃ બીજી વાર કેવો મારી માટે પણ શક્ય નથી. જો ગીતાનું મહાત્મ્ય સ્વયં ભગવાન કહે છે, અને એટલા માટે એ કહેલું ભગવાને વૈષ્ણવ તંત્ર શ્લોક, વૈષ્ણવ તંત્ર ગ્રંથ નામ રાખ્યું, જેના ઘણા બધા કોટેશન હરિભક્તિ વિલાસના સનાતન ગોસ્વામી આવ્યા છે. વૈષ્ણવ રુદ્રયામવાદ, વૈષ્ણવ તંત્રયામવાદ, આ બધા આપણા ઉપનિષદોના વિભાગો છે. અને એના એક શ્લોકમાં ભગવાન કહે છે, ગીતા મે હૃદયં પાર્થ, ગીતા મે સાર ઉત્તમ. અર્જુન પાર્થ કહે છે, અર્જુન ને પાર્થ, ગીતામાં 38 ટાઈમ પાઠ શબ્દ આવ્યો કૃષ્ણનામાં, ભગવાન પાઠ પાઠ કરીને બહુ વાર બોલાવે, બહુ પ્રિય નામ છે ભગવાન. ગીતા મે હૃદયં પાર્થ, અર્જુન ગીતા મારું હૃદય છે, અને ગીતા મે સાર ઉત્તમ, ગીતા મે પરમં ગુહ્યં, ગીતા મે પરમં ગુરુ, ગીતા આશ્રય તિષ્ઠામી, ગીતા મે પરમ ગૃહં. ભગવાન કહે છે કે હું ગીતાના આશ્રયમાં રહું છું, ગીતા મારું હૃદય છે, ગીતા મારું ઘર છે, ગીતા મારો ગુરુ છે. અને ત્યાં સુધી કહી દીધું, ગીતા આશ્રય સંસ્થિતે ત્રિલોકી પાલ્યામિ અહમ, ગીતા જ્ઞાનના આધારને લઈ અને હે પાર હું ત્રણેય લોકોનું પાલન કરું. જો આ ગીતાનું માન, હવે આ તો મેં સંસ્કૃતના શ્લોક કીધા, અને તમારે થોડું રિફાઇન એક્ઝામ્પલથી સમજવું પડશે કે ભગવાન કહે છે ગીતા મારું હૃદય છે, એનો અર્થ એ થયો કે જે ભગવદ્ ગીતા સાંભળે છે, વાંચે છે, એ ભગવાનના હૃદયમાં વાંચે છે. તમારા બધાને ભગવાનના હૃદયમાં રહેવું છે કે નહીં, અથવા ભગવાનને હૃદયમાં લાવવા છે કે નહીં? છે, પણ સાક્ષાત્કાર કે અનુભવ નથી. ભગવદ્ ગીતા આ સ્થિતિ પર આવશે, અને એનું પ્રમાણ છે અર્જુન મિશ્રની કથા. તમે અર્જુન મિશ્રની કથા સાંભળી છે? સત્ય ઇતિહાસ, બોલો, 9મા અધ્યાયનો 22 નંબરનો શ્લોક બહુ પ્રખ્યાત છે. કોને યાદ છે? 9:22, 922. ઓકે, બોલો બધા. અનન્ય ચિંતયંતો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યવિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં, મને ખબર છે તમારામાંથી 50-60 ટકાના શ્લોક આવે આ 9-22 કીધું એમાં માથા કરું અને એને કીધું હતો ના હા થઈ જાય તું તો સાધુ સંતનો આ જ લાભ છે કે જ્ઞાન તો છે ભક્તો ગુરુજનો વૈષ્ણવના સમાજમાં આપણે જાય ઉપદેશ દેવોને લેવો કામ નથી ખાલી સેવા કરવી કોઈ પણ વૈષ્ણવની સાચી સેવા શું કોઈ પણ સાચા ગુરુની પ્રમાણિત સાધુની સાચી સેવા શું તમે કહેશો એને ધન આપી દે એને રોટલા આપી દે એને એને ધોતી લઈ જાય એને ગાડી મૂકી આવી આપણે સેવા છે ને રાઈટ ઓકે પણ જો સાચો સાધુ હશે તો ઈ તો આ માટે આ માટે તો કરતો નથી ભક્તિ કે કરાવતો મારી જેવાઈ માટે ફરતા હોય અલગ વાત છે પાખંડીઓ બાકી સાચા સાધુ હોય એ તો પૈસા કે ધન કે એની માટે તો ભક્તિ કરતા નથી અચ્છા એની માટે એ ભક્તિ કરતા નથી તો એ કહીને કે એને ખુશ કરી નહીં કરે તો પછી આવા સાચા સંતોની એની કઈ સેવા કરી કે જે કૃષ્ણ પસંદ થાય સમજવા જેવો પોઈન્ટ છે કે નહીં હા એ સાચા સાધુ સાચા ગુરુ એનું એક જ ધન છે કૃષ્ણ લીલા કૃષ્ણ ગીતાનો સંદેશ હે ને ભગવદ્ લીલા ચિંતન સ્મરણ અને એ તમે કરાવી દો બીજી ભક્તની સાચી સેવા કારણ કે જેટલા યમ નિયમ છે એનો સાર તો સતતમ વિષ્ણુ સ્મરણ છે જીવનમાં આત્માનું આવવું જન્મ મૃત્યુમાં કૃષ્ણનું વિસ્મરણ છે ભોગ વાંછા કરે મહાપ્રભુના શબ્દ યાદ કરો કૃષ્ણ ભૂલી સેવી દે માયા ચાંપડી તો જીવ ભગવાનને ભૂલી ગયો એટલે જ દુઃખ દરિયામાં છે તો ભગવાનનું સ્મરણ કોઈ જીવને કરાવી દેવું આ એની સાચામાં સાચી સેવા છે અને એમાંય જો પ્રેમી હોય આત્મા પવિત્ર હોય તો પછી એને ગીતાના શ્લોક કોઈ લીલા સંભળાવી દેવી બસ એનું ધન આવી ગયું કારણ કે એને તો એ જ ધન હોય છે ને કૃષ્ણ લીલા સ્મરણ અને એવા ગુરુ ત્યારે પ્રસન્ન થાય જ્યારે આપણે એ જ ગીતા કે ભાગવત પ્રમાણે શુદ્ધ ભક્તિ કરીએ ને ત્યારે એ ગુરુ પ્રસન્ન પણ આપણે એ ન કરીએ આવે ત્યારે પગે લાગી લઈએ ખાલી પછી પછી આવે ગામને પગે લગાડી એવા ધંધા કરી એ વિધિ નથી આ બધી વસ્તુ બહુ સમજવા જેવી છે સ્ટેપ સ્ટેપ બાય અનુસાર અર્જુન મિશ્રની કથાની વાત કરી રહ્યો છું એ જેનામાં એ શબ્દ આવ્યો યોગ ક્ષેમમ વાહમ્યમ ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન જે મારું સ્મરણ કરે ચિંતન કરે એનું એનું જેટલી જરૂરિયાત છે ખાવા પીવા રહેવા કરવાની બધી શારીરિક એ બધી હું પૂરી પાડું છું અને ઓલરેડી એની પાસે જેટલું ધન કે બુદ્ધિ કે જ્ઞાન કે પાવર છે એની હું રક્ષા બી કરું છું રક્ષા બી કરું છું ને આગળ જરૂર હોય તો એ આપું છું આ યોગ અને શેમનો અર્થ થયો પણ એની પાછળ શબ્દ કૃષ્ણ યુઝ કર્યો વહામી રાઈટ વહામી વહામી શબ્દનું શું ગુજરાતી કરશો પ્રભુપાદે શું કહ્યું છે એટલે સમજે કે આપણે આચાર્યને ફોલો કરીએ ધાર વહા ઓ ક્ષેમ વહામ્યહં વહામી શબ્દ છે ને વહામી ક્રિયા છે એનો અર્થ થાય કે હું ધારણ કરું છું અથવા હું કે ને માથે લઉં છું માથે ચડાવું છું આપણે દેશી ભાષામાં એકદમ પ્રભુપાદના અનુસાર દેશી કરીએ તો કરોમી કેમ લઈ કે એ ભક્તને જે જરૂર છે એ હું આપું છું અને છે એની રક્ષા હું કરું છું એમ ના લઈ કરોમી કહી શકે વહાની લઈ જો સમજાય વાત છે આ બધી વસ્તુ રેર સાંભળવા મળે છે આચાર્યોની પરંપરામાં વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સારા દર્શની ભગવદ્ ગીતા પર એને ટીકા લખી છે આ શ્લોક વિષ્ણુ લખે છે વાહની શબ્દ ઉપર પ્રભુ કે ભગવાન કહે છે કે એના ભક્તનું પાલન પોષણનો ભાર હું વહન કરું છું ધારણ કરું છું માથે ચડાવું છું તો મતલબ નતું કર્માધીન અચ્છા એ ભક્તને પૂછવામાં આવે કે હે ભક્તો તમે ભગવાન કૃષ્ણ આગળ એવું ધારો છો કે ભગવાન તમારો ભાર ઉપાડે તો તમને હમણાં આપણે વાત કરી કે સાચો ભક્ત તો ભગવાનને બોજ બનવા માંગતો નથી ન ધનમ ન જન્મ ન સુંદરી મમ જન્મની શુદ્ધ ભક્તની વાત કરી પડે શુદ્ધ વૈષ્ણવ ભક્ત ભગવાન આગળ પોતાનો ભાર વહન કરાવવા માંગતો નથી અગર એ ભાવ ગ્રહણ કરાવવા માંગે છે પુત્ર પૈસા ધન માટે ભજન કરે તો પ્રેમ ન ગણાય તો કર્મ મિશ્રા ભક્તિ થઈ ગઈ, અન્ય અભિલાષા શૂન્ય ભક્તિ નહીં આવે, અરે શુદ્ધ ભક્તિ નહીં આવે. ઓકે, એ પણ કરી શકાય, કર્મ મિશ્રા ની ભક્તિ છે. કારણ કે કૃષ્ણ ગીતામાં કે છે યજ્ઞ કરો છી અને ચતુર્વિધા ભજંતે માં એ જના સુધી મારી પાસે આવી શકો. ઓકે, ભક્તિ તો છે એ પણ જો સમજો. શુદ્ધ ભક્ત ભગવાન આગળ પુત્ર ધન પૈસા એ કાંઈ પણ ભાર દેવા માંગતો નથી, અને જો એ દેવા માંગે તો એ પ્રેમ શૂન્ય અથવા પ્રેમ રહી ગણાશે, રાઈટ? તો ભગવાન તમે કહો છો કે હું તો મારા શુદ્ધ ભક્તોનો ભાર પાલન પોષણ કરું છું વહાં, તો મતલબ મિનિંગ હું છે આમાં શું હું અમારે. ત્યારે ચક્રવર્તી પાર અને ક્લિયર કરે એ કહે છે કે કૃષ્ણ કહે છે વહાન વહાન એટલે હું ભાર ઉપાડું છું. જેવી રીતે શુદ્ધ ભક્ત ભગવાન આગળ કોઈ બોજ ભાર દેવા માંગતો નથી, પણ ભગવાનનો સ્વભાવ છે કે એના ભક્તોનો ભાર વહન કરવામાં એને સુખ મળે છે, આનંદ મળે છે. જેવી રીતે કોઈ પતિ પ્રતા પત્ની પ્રેમથી સેવા કરે તો એના પતિની કાંઈ ઈચ્છતી ન હોય છતાં પણ પતિ પ્રેમથી માળા છોડીને તે એના નામની માળા કળિયુગમાં કરશે. અંદર મમત્વ છે કે આ મારું છે, રાઈટ? ખાલી ડ્યુટી થી નથી થતી, એક અંદર હૃદયની ભાવના છે. તો ભગવાન જો આ વહામી શબ્દ પર આવી સુંદર ટીકા કોઈ નહીં આવતા નથી, પણ વાસ્તવિક મધુર છે પ્રસ્થ કાઢે કે જેવી રીતે એક ગ્રહસ્થ પતિ ગ્રહસ્થ ભક્ત ગ્રહસ્થ પતિ એના પર જેમ કે કૃષ્ણ માટે ભાર વહન કરવો ઉચિત છે. તાત્વિક વાત કરતા એને કીધી કે જેના સંકલ્પથી કરોડો બ્રહ્માંડનું પાલન પોષણ થઈ જતું હોય એ કૃષ્ણ માટે એ ભગતનું પરિવાર ચલાવવું કઈ મોટી વાત છે? નથી, કાંઈ નથી ને. જેના સંકલ્પ ને કરોડો બ્રહ્માંડ નું પાલન થતું હોય, અહમ સર્વસ્ય પ્રભુની વાત આવશે ત્યારે, તો પછી એક બે પરિવાર એના ભક્તોને ચલાવવા એની માટે મોટી વાત છે નહીં? પણ છતાં બધા સૃષ્ટિના કામ સાઈડમાં મૂકી પોતાની લીલા એના પાર્ષદો સાથે વૈકુંઠમાં કે વૃંદાવનમાં સાઈડમાં મૂકી અને એ કૃષ્ણ કળિયુગમાં કોઈ શુદ્ધ ભગત ભજન કરે છે, નરસિંહ મહેતા જેવા, નામદેવ જેવા, મીરાબાઈ વટ કેટલા ભક્તોને તમે લઈ શકો, એ કાંઈ માગતા કરતા નથી, છતાં ભગવાન બધું છોડીને એનો ભાર વહન કે કારણ કે એને મજા આવે છે, એને સુખ મળે છે, એને આનંદ મળે છે. જેવી રીતે ઓલા ગ્રહસ્થને એના પત્ની બાળકોને એટલું કંઈ થાય પરસેવો નીકળી જાય, પણ તમારે ભૂલીને એ પણ કહેવાય કામ કરે છે. તમે ઇન્ડિયામાં કદાચ ટ્રેનનો અનુભવ કર્યો હશે, સુખદેવજીએ ગ્રહસ્થોનું એક એક્ઝામ્પલ ગજેન્દ્ર મોક્ષમાં આપ્યું છે. ગજેન્દ્ર નામના હાથીની કથા છે ને ભાગવતીમાં, બીજા આઠમો સ્કંદ બીજો અધ્યાય 26 નંબર શ્લોક. સ્વભૂષકરેણ ધૃત શિખરમ ભૃગિ, સુખદેવજી કહે છે આ ગજેન્દ્ર નામનો હાથી સરોવરમાં ગયો તો સ્વભૂષકરેણ એની સૂંઢ હતી ને હાથીની, અને ઉદ્ધૃત એને ઉપાડ્યું, શું? અંબુભી, પાણીને સૂંઢમાં લીધું. અને શું કરવા માંડ્યો પછી ગજેન્દ્ર? બીજી લાઈનમાં કે સ્વભૂષકરેણ ઉદ્ધૃત શિખર અંબુભી, પાણીને લઈ અને શાવર એની જે હાથણીઓ હતી અને એના જે બાળકો હતા મદનિયાઓ હાથીના છોકરાઓ એની ઉપર શાવર કરતો હતો. તો પાયન સ્નપયન એને પીવડાવતો હતો, એટલે સૂંઢ ઓલામાં એના સૂંઢમાં પાણી ભરી અને એની પત્નીનો મોઢો હોય ને એમાં કુંડ નાખી હાથી બે વાર પાણી પીવે ને, એટલે હાથીને દ્વીપ કહે છે, એક વાર સૂંઢમાં પછી પાછું મોઢામાં, એટલે હાથીને પણ દ્વીપ કહે છે. દ્વિ વાર બે દ્વિ એટલે બે વાર એટલે દ્વીપ પાણી થતું. તો એટલો પ્રેમી હતો હાથી એની પત્ની ને છોકરાઓ પ્રત્યે કે સરોવરમાંથી પાણી લઈને શોવર કરે ને પીવરાવે ને બધી પત્નીઓને અને છોકરાઓને. સુખદેવજી કહે છે સ્નાપયન પાયન યથા ગ્રહી, જેવી રીતે ગ્રહસ્થ. તમે જો ઇન્ડિયામાં મેડમ પર્સ લઈને ફરતા હોય, છોકરાઓ ના ફરતા હોય, પરસેવો નીકળી જાય એટલા કુટી ઘોડે ઉપાડતો હોય, કેમ? એને કોઈ કીધું ના, બસ મજા જ આવે છે. કેમ? કારણ કે મારા છે, આ એક ભાવ છે ને. જો કે એક મોહ છે આપણા માટે. તો સુખદેવજી એ કીધું કે ઘીણી કરેનું કરફલ દુર્મદો ખુલી જેમ કામ કરતો હોય એમ આ ગજેન્દ્ર પોતાના પરિવારની સેવામાં જાય છે. અને જ્યાં એમ કરતો હતો ને ત્યાં તો તંત્ર દેવ જોતો ગ્રાહ, એટલા માટે ભગવાનનો કાળ રૂપી કોઈ ગ્રાહ અંદરથી આવ્યો અને પકડ્યો. જેમ આપણે ઘર ગ્રહસ્થીના કામ કરીશું, બોલો ધંધો બાકી છે, ઓલી મીટિંગ બાકી છે, ભગવદ્ ગીતા તો તૈયાર કરે, આવા તો આવ્યા કરે, ભારતમાં નવરાવની કામ કરી કોઈ ડિગ્રી મોકલ્યા કરે, આપણે આપણું કામ કરવાનું હોય, ટ્રાફિકમાં ધક્કા ખાવાના હોય, આવી છે આવા જે ગજેન્દ્રો પડ્યા છે એને ક્યારે કાળ પકડશે ને એની ખબર નહીં. અને પછી હોસ્પિટલમાં જવાનો ચાન્સ નહીં આવે. એટલા માટે હરે કૃષ્ણ 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 હરે 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 રામ. મહામંત્રનું ઉચ્ચારણ કરવું બહુ જરૂરી છે ભગવાનના નામનું, કારણ કે ભજનમ સર્વ બીજાના, ભર્જનમ સર્વ બીજાના, ભર્જનમ એટલે બાળી નાખવું, ભડકું કરી નાખવું. તમારા જેટલા પાપના બીજ છે ને એને તમે રામ નામ લેશો ને તો શું થઈ જશે? સમાપ્ત. ભર્જનમ સર્વ બીજાના, અર્જનમ સર્વ સંપદા. તમે હરિનામ લેશો તો જેટલું તમારે જોતું છે ને ભગવાન બધી વ્યવસ્થા કરશે. ભર્જનમ સર્વ બીજાના, અર્જનમ સર્વ સંપદા, તર્જનમ યમ દૂતાનામ રામ રામાથી ગર્જનમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. જે રામ અને કૃષ્ણના નામનું ગર્જન કરશે યમરાજ એનું તર્જન કરશે. યમરાજ કહે છે કે ભાઈ એને રેવા દો, જબર અને સંપત્તિ તમારું સરનામું ગોતી આવશે અને પાપ અને તમારા કર્મના બી બધા બળીને ભસ્મ થઈ જશે. આ છે પાવર, શક્તિ છે. આ તો વહાની શબ્દ ઉપર ચક્રની વાત લખે છે યદવા. અને સંસ્કૃત હું બોલું તો ભક્ત જના આસક્તસ્ય મમ, ભગવાન કહે છે વહામી શબ્દની ટીકા, ભક્ત જન આસક્તસ્ય મમ સ્વભાર્યા કાંતા વહનમિવ તદીય યોગક્ષમ સુખપ્રદ ઇતિ ભાવ. કે જેવી રીતે પોતાને પોતાની પત્નીને સુખ દેવામાં, એની સેવા કરવામાં, એની માટે તેને ટ્રાફિકમાં, એની માટે પાપ કરવામાં, ખોટું બોલવામાં બધું કરે માણસ, કે બસ એને પોતાના માનીને સુખ કરે, ઓલી નથી ઈચ્છતી તોય. એવી રીતે ભગવાન એના શુદ્ધ ભક્ત એની પાસે કાંઈ નથી ઈચ્છતા, છતાં યોગ ક્ષેમમ વહામી અહમ, હું ભાર ઉપાડું છું, મને એમાં મજા આવે. આ વહામી શબ્દ ન હતો. હવે આ શ્લોક અર્જુન મિશ્રએ વાંચ્યો. અર્જુન મિશ્રએ આ શ્લોક જ્યારે રોજ ભગવદ્ગીતા વાંચતા, અર્જુન મિશ્ર નામના બ્રાહ્મણ ઇન્ડિયામાં થયા, રોજ વાંચતા ભગવદ્ગીતા અને એ શ્લોક ઉપર વિચાર કરતા, અને આ શ્લોક જ્યારે આવ્યો અને એની પોતાની પરિસ્થિતિ એને જોઈ, એમાં અંતર. અર્જુન મિશ્ર એટલા ગરીબ કે એક ટકડું એક દિવસનું ખાવાનું એક વાર માગીને આવે બટલું જ મળતું. પતિ અને પત્ની વચ્ચે એક જ ધોતી હતી. સાંભળવા જેવો સત્ય પ્રસંગ છે ભક્તો. આપણે સુદામાની કથા કરીએ તો મજા આવે, પણ સુદામા જેવી દશા થાય ને તો ખબર પડે. બધાની સૌભાગ્ય દ્વારકાથી આપતા નથી, કારણ કે ગુલામ બનવું પડે છે એનું, શુદ્ધ ભગત અહમ ભક્ત પરાધી. એક જ વસ્ત્ર બે પતિ પત્ની, મતલબ પતિ જયારે ધોતી કરીને ભિક્ષા લેવા જાય તો કુટિયામાં અર્જુન મિશ્રની પત્ની નિર્વસ્ત્ર હોય, આવી ગરીબ. પણ આ ભગત કરતા શું? રોજ ગીતા વાંચી ને હરિનામ લેવું, એ કોઈ બીજો બિઝનેસ. અને બ્રાહ્મણ છે તો માગવું એનું ધર્મ છે, તો જતા. પણ જે આ કોઈ આપી દે સામે તો એનાથી ખાઈ જાય, ક્યારેક ઉપવાસ પણ થઈ જાય, પણ ભજન છોડે નહીં. પણ આ શ્લોક આવ્યો ને એટલે એને ડાઉટ ગયો કે કૃષ્ણ કહે છે કે જે મારું ભજન કરે એને હું બધી જરૂરિયાત પૂરી કરું છું, અને મારે કેટલાય દિવસો ભૂખ્યા વ્યા જાય છે, ખાવા પીવાના વાંધા છે, રહેવાના વાંધા છે, મતલબ આમાં ડાઉટ છે મને. એને મનમાં એવું કહ્યું આ શ્લોક વાંચીને, અને એટલા માટે એ ટીકા લખતા હતા ને ત્રણ લાઈન શ્લોક પર લાલ લાઈન તમે ચેકી નાખી અને ભિક્ષા કરવા માટે ગામમાં વહી આવ્યા. હવે બહેનો શું ભિક્ષા કરી રહ્યા છે? હરિનામ લેતા લેતા ભગવાન શ્રી કૃષ્ણ બાલ મોહનનું રૂપ લઈ અને એક લારીમાં એક ટકોરીમાં કેટલી બધી સીધો સામગ્રી ભરી અને નોક દરવાજાને ટોક ટોક કરે છે. બોલો, એની પત્ની અંદરથી કહે છે, કોણ? ભલે હું તમારા પતિનો નોકર છું અને એને જે સામગ્રી મોકલાવી છે એ દેવા આવ્યો છું. ભલી પત્ની કે મારા પતિને કોઈ નોકર છે એ પોતે બીઠા નથી, એને હું નોકર હોય. ભગવાને કીધું કે પણ તમે જરાક તિરાડમાંથી જોઈ શકો છો કે હું તો 5 વર્ષનો બાળક છું, માને બાળક સામે નિર્વસ્ત્ર થવામાં કોઈ દોષ નથી. અનસુયામાં પ્રસંગ યાદ કરો, એને બનાવી દીધા નહીં બાળક, પછી આવ્યા ભિક્ષા દેવું. હા, તો ધીરેથી દરવાજો ખોલી લીધે, ઠીક છે ભાઈ, આવો મૂકી દો અંદર. ભગવાન અંદર આવ્યા, એ રૂપને જોઈ અને એ અર્જુન મિશ્રના પત્ની તો જોતા જ રહ્યા, કારણ કે અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિ અખિલમ. પણ એ સૌંદર્ય સુધાને પાન કરતા કરતા એ નેત્ર ગયા છાતી ઉપર, જ્યાં લાલ લાલ ખરોચ હતી. કઈ વાયદો હોય કેવું, કેમ બિરાડ પડી જાય અને એમાં લોહીના બુંદ આવતા. એને કહ્યું, શું થયું તમે લાલા આટલો સુંદર છો? એને કીધું કે કઈ નહીં, તમારા પતિએ જ મને માર્યો છે. હા, એ કે મારા પતિ તો કોઈને કોઈને મારે નહીં, તે શું ભૂલ કે તમે માર્યો? એ કે કઈ નહીં, આવવામાં થોડું મોડું થયું ને તમારે. હે બાબા દે, અને આ બધી સીધો સામગ્રી તમારી માટે છે. મહિના મહિના વહી જાય એટલે ભગવાન લઈ જાય. અક્ષય ભંડાર છે જેના અન્નપૂર્ણા જેવી દાસી, એના માટે શું કહેવાય? લક્ષ્મી સહસ્ત્ર સંપ્રભુમાં એ ગોવિંદ મારી પોતે આવ્યા છે. અને ઓકે, બનાવો બિરાજમાન છે પ્રભુ. અને એવામાં અર્જુન મિશ્ર ઓરિજિનલ જયારે નોક કરી દરવાજો ખોલવા જાય અને અહીંથી ભગવાન દ્રશ્ય. અને અર્જુન મિશ્ર ને આજે કઈ મેળવ્યું નથી ભિક્ષા, એ કે દેવી આજે પાસે ઉપવાસ કરવાનો છે. હરી નિશાન હરી હરી, એ કે શું ઉપવાસ કરવાનો છે? મહિના વાલે એટલું તમે મોકલાવી દીધું, બોલા બાળક ના છે, પણ એ બધું જાણવા જો તમે એને માર્યું કે બિચારો ભૂલ જેવો દીકરો, એને જોતા પણ આંખમાંથી આની પાછો આવી ગયા, મને તમે એની ઉપર ખરો કરી, તમને શરમમાં આવી ગયો, મળી બોલો છોકરો. બોલો કે ભાઈ કોણ બાળક, અને મેં મારા જીવનમાં કોઈ નથી માર્યું. હાલો તમે બતાવો જાય તો ત્યાં કોણ હોય? અંતર ધ્યાન અંતર થઈ ગયા. ત્યારે એને કીધું, કોણ બાળક? એટલે અહીંયા આ બધું લઈને આવ્યો, કે સામગ્રી તમે મોકલાવી કે મેં ક્યાં મોકલાવી, કે જોવો પડી. અર્જુન મિશ્રે કીધું કે વાત ના લાગી સમજતા. એને કહ્યું કે આ જે ગોવિંદના હું ગુણ ગાઉં છું, જે ગીતાના શબ્દો ઉપર મને શંકા થઈ, એ ગોવિંદ સાક્ષાત મારા ઘરે આવી ગયા અને હું ઘરે મળ્યો. એને કીધું, કેવા હતા? એ તો રૂપનું વર્ણન કરવા માંડી કે તું ભૂલી જાય, તું કેટલી ભાગશાળી છો કે તને સાક્ષાત કૃષ્ણના દર્શન થયા અને હું રહી ગયો. એ કે ભગવાન તો મને એવું થતું હતું, લાવો ગીતા ના મારી જઈને ગીતા જોવે તો એમાં લાલ લાઈન હતી નહોતી, કેન્સર થઈ ગઈ. જે પોતે ચેકી ગયા હતા એ શ્લોકને એમાં લાલ લાઈન, તો એ જયારે લાલ લાઈન ચેકી નાખી અને ભગવાનને હૃદયમાં લાલ નિશોલા પડી ગયા, આ પ્રસંગ આપણને એક પ્રેરણા પ્રમાણિત કરે છે કે ગીતા મે હૃદયમ પાર્થ, ગીતા મારું હૃદય છે. તો ગીતાના શ્લોકમાં જે ડાઉટ કરે છે અથવા એ કરે મારા હૃદય ઉપર. અને બીજો પ્રસંગ કે અર્જુન મિશ્ર જેવા સાધુ એવા વૈષ્ણવની પત્ની બનવાથી પણ પતિને દર્શન ન થયા, પણ પત્નીને જેવી રીતે જયદેવની પત્ની પદ્માવતીને ગોવિંદ ગીત ગોવિંદ લખવા માટે પ્રભુ આવ્યા, મમ શ્રી શ્રી મંડનમ દેહ પદ પલ્લવ, જયદેવને ન થયા પણ પદ્માવતીએ ભગવાનના આગળ લખી નાખ્યા. તો આવા પવિત્ર પ્રસંગો ભક્તો ભગવદ્ ગીતાની ગ્લોરી આપણી સામે મહિમા આવતા છે કે આવી દિવ્ય ગીતા આપણા આંગણે આપણા ઘરમાં છે અને આપણા માટે છે, ભગવાને કરુણા કરીને આપણા માટે. એના શબ્દોમાં જે શક્તિ છે ને એ તમે માપી ન શકો, હું સત્ય ઇતિહાસ કહું છું. અમારે ભારતની સરહદમાં એક સૈનિક હતો અને એ સૈનિક છે ને, સરહદમાં તો કઈ ન હોય ને, કઈ એન્જોય કરવા માટે કઈ ન હોય. જયારે યુદ્ધ તો ક્યારેક થાય, બાકી તો બસ ટાઢા જ ખાવાના હોય, હવા જ ખાવાની હોય. અને એ સરહદમાં એક વ્યક્તિ નીચેના ગામડામાં આંટા મારવા જાય, એક એક સુંદર સ્ત્રીનો મિલન થયું સૈનિક, અને એ સ્ત્રી સાથે મળતો વળતો બેસતો, એમાં એને પ્રેમ થયો. તો ઓલી સ્ત્રીએ કીધું કે તું એક કામ કર, નોકરી છોડ અને મારી આ ગામમાં બે. તો વાતમાં આવી ગયો, સુંદર હતી સૈનિકો, તો એની ડ્યુટી છોડી અને સ્ત્રી સાથે. હવે એક જ ઘરમાં એ બે સૂતા. રાત્રિના સમયે એ ઘરની અંદર જે દીવો હતો ને, લાઈટ શું કહેવાય, પાનસ, તો એના પતિ એને કીધું, ઓકે, એને કીધું કે બંધ કરો. એની પત્નીને કીધું કે આપણે પત્ની તો નહોતી, પ્રેમિકા, સુઈ જવું છે, બંધ કરો લાઈટ. તો ઓલી એના સુતી સુતી હાથ લંબાવ્યો 25 ફૂટ દીવો બંધ, અને ચક્કર આવી જાય કે આ ભૂલની છે. બીપી વધી ગયું અને એને કીધું કે એક કામ કરું, હું આવું છું, મારે શોધક્રિયા માટે જવું પડશે. બારનું કાઢીને દરવાજો ખોલી નહીં તો એક જ આટલો બિલેટીમાં શરીરમાં ક્યારેય દોડ્યો નતો, દોડી ગયો અને પોતાની છાવણીમાં સૈનિકોની વચ્ચે જઈને સૂઈ ગયો. અને સવારમાં જોયો તેના મિત્રો જોયો તો આખો ધ્રુજે તાવ એમ ના, એને કીધું કે આને દવા લેવડાવી પડશે, આપણે વૈદ પાસે લઈ જાય. એ ગામમાં વૈદ પાસેથી દવા લેવા લઈ ગયો. વૈદે ટીકડી જોયું કે આને તાવ છે કે તકલીફ તો છે, એટલે એને 3 પુડિયા બનાવી નાખી. પુડિયા સમજો ને, ઓલી ફાટીમાં નાખી નામ, તમે જોયો છે કાગળ. એને કીધું આલે સવાર સાંજ લઈ લેજે 3 ટાઈમ. એના સાથે તમારા મિત્રને 3 ટાઈમ આપી દેજો, ઓકે. બપોરે એક પુડિયા ખાધી, સાંજે ખાધી. એની છાવણીમાં સૂતો તો ઓલી છૂટેલ રાતે પાછી આવી ગઈ. એ તો આવી ગઈ તો ગમે ને આવે, એરોગીમાં આવે. એને ક્યાં કહે, એને થોડાક ટિકિટ બીજા કરાવવા ના હોય. હવે ઓલો ઓલો તો ઘરે તો રાતે ગામડાથી ભાગો તો એની છાવણીમાં પ્રગટ થઈ. હવે એને રાતે દવા પીવાનો ટાઈમ પૂડી આપેલા, અને ઓલી ગુપી દરવાજે ઈશાનો પર આવી ગયા દીવરા. અને હવે તો ઓરિજિનલ ગળી ગયો તો કોણ છે એને નહીં આવું, ક્યાં અંદર તો હું અંદર આવીશ, જાઓ. પણ આવી ન શકે, ધમકી આપે, તને મારી નાખીશ, તને લઈ જાય, આવી જા. ઓલો કે નહીં, નજીકમાં આવે. તો ઓલો વિચાર કરે કે આવી આઈ સુધી આવે તો મારી મારી બેડ સુધી બી આવી કે ને, કેમ નથી આવતી. એની આંખમાં પૂડી આવી ને, એને થયું કે ઓલા વૈદ્ય દવા આપી એમાં કઈક ચપટી છે. અને પુડિયાના પ્રભાવથી આ ડાકણ ઊભી ઊભી મને બોલા પણ આવી શકતી નથી. એટલે વહી ગઈ અને છેલ્લે કીધું કે એમ છેલ્લે આવું, તો આ જેમ આગળ લે બધી દૂર ભાગે અને છેલ્લે દૂર ભાગે. ત્યારે આ બીજા દિવસે હવે આમાં તાવ લેવલમાં આવ્યું, દવા લીધા વગર તાવ લેવલ આવ્યું. અને એને જેમ થયું કે ઓલા વૈદ્યને મારે મળવું છે, એનામાં કંઈક મંત્ર તંત્ર છે, એનામાં કંઈક પાવર છે કે છૂટેલ મારી પાસે આવી નહીં. બીજા દિવસે સવારમાં તેને કીધું, વૈદ તમારી પાસે કયા મંત્રો છે? મારો પ્રત્યક્ષ અનુભવ છે કે છૂટેલ ડાકણ મને સ્પર્શ ન કરી શકી, મારી રૂમમાં ન આવી શકી અને હું બચી ગયો, નહીં તો મરી ગયો. પેલો વૈદને ક્યારે એવો અનુભવ બન્યો કે મારી પાસે કાંઈ નથી, ભાઈ તમે ફેંકતા નથી ને, કે ના ના હજુ બોલું છું. ત્યારે કીધું પુડી આત્મા હજી છે, તકલીફ તો મેં ખાધી નથી, એમના જ રાખી બાથરૂમમાં લઈ ગયો તો આ મુકાય બોલે લાવ તો લાવ તો મારે જોવી પડશે. તો જોયું ને તો પુડિયામાં બધું કઈ એ દવા જેમાં બાંધી નહીં, ભગવદ્ ગીતાનો પત્તો હતો જેમાં લખ્યું હતું નમે ભક્ત પ્રાશ્યમી, મારા ભક્તનો કોઈ ભાવ લાવો કરી શકે, કોઈ ગીતા પસ્તીમાં એમાંથી ફાડીમાં વેરી પૂડિયા બનાવતા. અને એ ગીતાનું પત્તું હાથમાં હતું છૂટેલ નો પાસે, અને એવી ગીતા તમારા મારા હાથમાં હોય તો કોઈ આવી કે નેરોટીનો કોઈ બી માણસ ઇઝ અ પાવર ઓફ કૃષ્ણ, આ ગીતાની શક્તિ છે. તમે આગળ જશો અને આવી ભગવદ્ ગીતા શ્રી પ્રભુપાદની કૃપાથી આપણી પાસે છે. અગ્નિ સમાજના પ્રેમીજનો અને ઇસ્કોન વૈષ્ણવ સમાજ, દાસનું નિવેદન છે કે ગીતાની દોરી બ્રહ્મા ચાર રૂપે ગાય ને કોઈ પૂરી ન કરી એનું મહિમા, કારણ કે સ્વયં કૃષ્ણ છે જે શબ્દ બ્રહ્મના રૂપમાં પ્રભાવિત છે અને એ ગીતાના શબ્દો જેના કાનમાં હૃદયમાં છે પુનર્જન્મ લીધી છે એને માના ગર્ભમાં ફરી આવવું પડશે નહીં. તો આપણા બધાના ભારતીય તરીકે એક સંધર્મ કર્તવ્ય બને કે ભગવદ્ ગીતા વાંચીએ, એ અનુસાર પવિત્ર જીવન જીવીએ અને આ જ ભગવદ્ ગીતાને પ્રચારમાં જન જન સુધી પોગાડીએ અને એમાં જે કાર્યમાં લાગ્યા હોય એવા ભગવાન હેલ્પ કરીએ. તો આના દ્વારા આપણે ભગવાન કૃષ્ણના કૃપા પાત્ર દયા પાત્ર બનીશું. તો ભગવદ્ ગીતાની મહિમા મેં એટલા માટે તમને લીધી કે ભગવદ્ ગીતા શિક્ષા કૃષ્ણનું દિવ્ય શબ્દમય રૂપ, અને વાંચો, જીવનમાં ઉતારો અને સમજો. અને જે ચતુર્શ્લોકી શ્લોકો કાલે આપણે સમજશું એમાં પણ ઘણું બધું છે. તો બે દિવસ જે મારી પાસે અવસર છે હું પ્રયાસ કરીશ કે ભગવદ્ ગીતાના એકાદ શબ્દને પ્રભુપાદજીની સાથે તમારી સામે રાખીશ અને તેનાથી તમારા બધાનું જીવન ભક્તિમય, જ્ઞાનમય, પવિત્ર બને એ શુભકામના છે મારી. હરે કૃષ્ણ મંત્રથી ગણીને વિરામ આપો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ. શ્રીલ પ્રભુપાદ કી જય.
હરે કૃષ્ણ, મેં આપણે આજે પૂરો થાય છે.